તારીખ 22/10/1997 ડાયરીના બોલ નંબર 366 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 129.
અર્થ એટલે કે પદાર્થના ભાવ ભાષા વિના સત્પુરુષના અથવા શાસ્ત્રના વચનનો અભિપ્રાય પકડાય નહીં. તેથી શબ્દાર્થને ભાવાર્થ સમજી પોતે માની લઈએ કે હું જીન વચન અનુસાર માનું છું. કાલે આપણે આ વિશે ચાલ્યો હતો, પરંતુ ભાવભાષણ વિના અન્યથા પણ થઈ જાય. તેથી હે ઉપાદેય તત્વની પરીક્ષા અવલોકનપૂર્વક અનુભવ પદ્ધતિથી અવશ્ય કરવી, એમાં દાખલો લીધો છે. કાલે એ જ વિશે આપણે ચાલ્યો હતો કે સમજણ કરીને માણસ માની લે છે કે હું બરાબર સમજો છું ને એ પ્રમાણે માનું છું, પણ ભાવભાષણ વિના તો ગડબડ થઈ જાય છે. અન્યથા પણ થઈ જાય એટલે ગડબડ થઈ જાય છે. તો એને કેવી રીતે પ્રયોગ કરવો એ આમાં વિશેષ લીધું છે કે રાગ દુઃખરૂપ છે તેથી એ છે. રાગ છે એ તત્વ છે, સમજણમાં બરાબર આવી ગયું. દુઃખરૂપ છે એનું કારણ પણ એ શા માટે છે કે દુઃખરૂપ છે માટે, તો કારણ પણ પકડ્યું. શું તો રાગમાં દુઃખ ન લાગે ન ભાસે ત્યાં સુધી અંતર અવલોકન કરવો. પ્રયોગ શું કરવો કે રાગ દુઃખરૂપ છે અને એ છે તો સમજાણો, પણ દુઃખરૂપ લાગ્યો નહીં તો જ્યાં સુધી ન લાગ્યો ત્યાં સુધી ભાસ્યો નહીં. એટલે રાગ દુઃખરૂપ છે એમ સમજાણું પણ ભાવભાષણ નથી આવ્યું. શું થયું છે? સમજાણું છે પણ ભાવભાષણ નથી આવ્યું. ભાવભાષણ ક્યારે આવ્યું ગણાય? ત્યારે દુઃખરૂપ રાગ છે એ દુઃખરૂપ લાગે ફીલ થાય ત્યારે. તો એ પરિસ્થિતિ નથી, રાગમાં દુઃખ નથી લાગતો. તો શું કરવું કે જ્યાં સુધી એ દુઃખરૂપ ન લાગે ત્યાં સુધી એનું અવલોકન કરવું કે એમાં દુઃખ છે ને દુઃખ મને કેમ લાગતો નથી. હું વાસ્તવિકતા, મારું જ્ઞાન વાસ્તવિકતાને કેમ નથી જાણતો? જ્ઞાનનો સ્વભાવ તો શું છે કે પદાર્થ જેવો હોય તેવો જાણે. પદાર્થમાં ભાવ આવી ગયો અહીંયા, રાગ ભાવ છે. રાગ પદાર્થ એવો છે કે દુઃખમય છે. જ્ઞાન કેમ ભૂલ કરે છે એમાં? હું સમજુ છું એમાં ને અમારા લાગવામાં કેમ ફરક પડે છે? મારું જ્ઞાન કેમ ભૂલે છે? રાગનું અવલોકન ચાલુ રાખવું જોઈએ. જ્યાં સુધી દુઃખરૂપ ન લાગે ત્યાં સુધી આ પ્રયોગ છે એનો. આગમાં એકને પકડી લેવો, એકને પકડ્યો પછી રાગ તો ચાલુ છે. રાગ એક એવી પરિસ્થિતિ છે કે એ ચાલતો જ રહે છે, ચાલતાને પકડવાનો છે. આમાં દુઃખ કા ન લાગ્યું, દુઃખ કા ન લાગ્યું, દુઃખરૂપ સમજો છો ને દુઃખ કા નથી લાગતું, અને હું જોઉં કેમ એમ છે. તેમજ જ્ઞાન સુખરૂપ છે, એમાં સુખ ન લાગે ત્યાં સુધી માત્ર જ્ઞાનનો પ્રયત્ન કરવો કે માત્ર જ્ઞાન તો સુખરૂપ છે. તો એવું છે ઘણું સુખ છે, થોડું સુખ નથી, પરમ સુખ છે એમાં. પણ આવૃત છે, આચ્છાદિત છે, આવિર્ભાવ નહીં કરતા હોવાથી એ તિરોભૂત છે. મેં પદાર્થનું મારું જ્ઞાન એટલું આવિર્ભૂત છે કે જ્ઞાન સામાન્ય તિરોભૂત છે, નહીતર ત્યાં તો પરમ સુખ છે. એટલે ભિન્ન જ્ઞાન એટલું જ્ઞાન જ્યાં સુધી અવલોકનમાં ન આવે ત્યાં સુધી પ્રયત્ન ચાલુ રાખો. એ જ પદ્ધતિથી, એટલે જ્ઞાન અને રાગ બંનેને અવલોકનની પદ્ધતિથી, જ્ઞાનના આધારે જ્ઞાન સ્વભાવી આત્માનું ભાવ ભાષણ ઓળખાણ કરી અને દ્રવગુણ પર્યાય આદિ પદાર્થોને ઓળખવા, એમને દ્રવગુણ પર્યાયને ઓળખવા, એમને ભાવ ભાષણ પૂર્વક ઓળખવા. આમ શાસ્ત્રમાં કે ગુરુદેવ શ્રીની વાતમાં દ્રવગુણ પર્યાયની વાત વિશેષ પ્રકારે આવે છે, પણ એમનો અભિપ્રાય એમ છે કે એને ભાવ ભાષણ પૂર્વક ઓળખીને તો એનો સ્વીકાર કર કે એની સમજણ કર. માત્ર વૈચારિક નિર્ણયથી ધારણામાં લેવાની ચીજ નથી. જો વિચારિક નિર્ણયથી ધારણામાં રાખવાની ટેવ પડી તો ઓળખવાનો ભાવ ભાષણનો કોઈ પ્રયત્ન નહીં ચાલે. હા, વિકલ્પ હોય તો પણ પ્રયોગ સાથે ચાલતો હોય ને, એટલે વિકલ્પ નો કોઈ એમાં કોઈ પ્રાધાન્ય નથી, કે વિકલ્પનો એવો કોઈ મુખ્ય રોલ ભૂમિકા નથી, પ્રયોગની ભૂમિકા મુખ્ય છે પરિણામની. એમ છે, પછી વિકલ્પ ઉપર લક્ષ નથી જતો કે વિકલ્પ શું ચાલે છે, શું વિચાર વિકલ્પ શું ચાલે છે એના ઉપર લક્ષ નહીં રહે. એમ લાગે છે કે તો એક સામાન્ય વાત છે, જે કઈ રસકસ છે તો પ્રયોગમાં છે. જેમ આપણે મગફળી લઈએ તો એનો જે દાણો છે એની અંદર બધો માલ છે, તેલ છે, માવો છે, એ બધું એમાં છે. બાકી તો ફોતરું છે, બાકીનો ભાગ છે એ શું છે કે ફોતરું છે. એમાં આખા કામની અંદર પ્રયોગવાળા કામમાં સવિકલ્પ દશા હોવા છતાં વિકલ્પ વિચાર તો ફોતરા જેવા છે, એનો રસકસ બધો પ્રયોગમાં છે. બે હજાર ને 70 ની સાલમાં છત્રી વર્ષ થયા જામનગરમાં પહેલા વહેલા લાલુભાઈ ચર્ચા થઈ ત્યારે આ વાત કરી હતી. વિકલ્પ વિચાર તો ફોતરા છે, રસકસ તો બધો પ્રયોગમાં છે. નહીં ચિંતા, એ વાત કોઈ ચાલે નહીં, સાંભળી ન હોય. તારો રસ પ્રયોગમાં હોવો જોઈએ, તો એમાંથી કસ નીકળશે. વિચાર તો એને અનુસરે, જે ચાલતા હોય ચાલે, એને સામે કઈ જોવાની જરૂર નથી. શું વિકલ્પ ચાલ્યો એ વજન દેવાની જરૂર નથી. હા, પ્રયોગમાં નથી તો પ્રયોગમાં નથી, પછી શું ગમે તે ચાલતા હોય તો શું કામ ના. એકલો વિકલ્પમાં રહેનારો ફોતરા ખાંડે છે, એમાંથી ક્યાંય નીકળવાનું કે નહીં નીકળે, કેમ કે માલ નથી ત્યાં, ફોતરામાં માલ નથી. પ્રયોગમાં આવવું જ રહ્યું.
વિકલ્પો મંદ પડ્યા એટલે દર્શન મન મંદતા થઈ તો પ્રયોગમાં આવી શકે.
પ્રયોગ પ્રયોગમાં આવે ને એટલે વિકલ્પ ઓટોમેટિક મંદ પડશે, અથવા એ મંદ તીવ્ર ઉપર લક્ષ જ નહીં રહે. મોટી વાત તો એ છે,
લક્ષ જાય તો સમજી લો કે પ્રયોગમાં
નથી. પ્રયોગ વગર ના વિચાર વિકલ્પ નકામા છે અથવા નકામા સાબિત થાય છે. કેમ કે એનું કોઈ પ્રયોજન તો સરતું નથી, એનાથી કામ તો કઈ થતું નથી એનાથી. એટલે જે ભાવો જે આપણા પરિણામો ચાલે છે એમાં પ્રયોગ થાય છે કે નહીં, થાય છે તો કેવી રીતે થાય છે અને કેટલો થાય છે એ વાત ઉપર એની મુખ્યતા આપણા લોકોને હોવી જોઈએ. અને એ જેમ જેમ વૃદ્ધિગત થાય એટલો ફાયદો છે, પ્રયોગ જેમ જેમ વધે એટલો ફાયદો છે.
આપની એક વાત મને બહુ જ ગમી કે જીવને શોધક પ્રતિમા રહેવી, ગમે તેમ શોધક પણ
રહેવું. એટલે તો મુમુક્ષુને જિજ્ઞાસુ જીવ કીધો છે. મુમુક્ષુને બીજી ભાષામાં જિજ્ઞાસુ કહે તે કહીએ જિજ્ઞાસ. કેમ કે પોતે અજાણ્યો છે કે નહીં, અજાણ્યો છે તો અજાણ્યોને તો જિજ્ઞાસા રહેવી જ જોઈએ ને. જિજ્ઞાસા કોની મરી જાય? હું જાણું છું એને, હું જાણું છું આવ્યું એટલે જિજ્ઞાસા મરી ગઈ. જિજ્ઞાસા મરી ગઈ એટલે ખલાસ થયો માણસ, પછી આગળ હાલવાની એની કોઈ પરિસ્થિતિ નથી. એ પાછો પડવાનો પડવાનો ને પડવાનો છે. એટલે જિજ્ઞાસાને શોધ કરો તે તો હંમેશા હંમેશા ઊભી જ રહેવી જોઈએ. ગોપાલદેવ જિજ્ઞાસુ શબ્દ વાપરે છે, બેનસે તો ખાસ વાપરે છે, જિજ્ઞાસુ જ વાપરે છે. કેમ કે જિજ્ઞાસુ એ બહુ એપ્રોપ્રિએટ વર્ડ એટલા માટે છે કે મુમુક્ષુ તો મોક્ષાર્થી હોય એને મુમુક્ષુ કહેવાય, અને આત્માનું પ્રયોજન પકડતો હોય એને આત્માર્થી કહેવાય. મોક્ષાર્થી ને આત્માર્થી તો એવા ગુણ હોય એને લાગવું પડે, નહીતર જિજ્ઞાસુ છે. શરૂઆતમાં કૃપાળુદેવ લલ્લુજીને જિજ્ઞાસુ શબ્દથી સંબોધન પત્રમાં કરતા હતા. સાધુ હતા છતાં એમને જિજ્ઞાસુ તરીકે જ સંબોધન કરતા હતા. તમારી ભૂમિકા આજે જિજ્ઞાસાની છે. આવ્યા હતા બહુ સારો ઉત્સાહ લઈને આવેલા કે મને સત્પુરુષ ક્યાંથી મળે, અને મળી ગયા એનો એમનો ઉત્સાહ પણ ઘણો અને સત્સંગની ભાવના પણ ઘણી. બની શકે એટલો સત્સંગ એમણે કર્યો પણ ભક્તિ સારી આવેલી એમને. એ તો નીકળી જ ગયો એમનો કોન્સેપ્ટ કે હું કોઈ સ્થાનક પાસેનો સાધુ છું. કૃપાળુદેવને ભગવાન તરીકે જોવા માંડ્યા અને ભક્તિમાં લાગી ગયા. ભૂલી ગયા કે હું સાધુ છું, આ ગ્રહસ્થ છે, એ બે વાત ભૂલી ગયા. એ એક એમની કન્સિડરેબલ પરિસ્થિતિ ગણાય, ગણના પાત્ર. નહીતર શું થાય છે આમ કે જીવ સત્સંગ કરે છે, તત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે, પણ હું જે છું એ ભૂલી નથી શકતો, હું ફલાણો છું એ ભૂલી નથી શકતો. તો પછી ઉદયમાં એ ફલાણો છું એમ થઈને ચાલે છે બધું. ત્યારે એ ભૂલી ગયા હતા એમનો જે ત્યાગીનો ઉદય હતો, સાધુ તરીકેનો ઉદય હતો, એ કૃપાળુદેવ પાછળ ભૂલી ગયા એ. હું ફલાણો છું એ ભૂલી ગયા, એની ખરી ભક્તિ જાગે. બોલો, કાલ કેટલામાં હતો? 333 માં નથી, 34 છે. શબ્દાર્થનો ભાવ ભાષા વિના, કથનનો અભિપ્રાય પકડાય નહીં, શાસ્ત્ર વચનનો અભિપ્રાય પકડાય નહીં, સત્પુરુષનો માત્ર શબ્દાર્થ કે ભાવાર્થી હું જીવનવૃત્તિને સ્વનુસાર માનું છું તેમ સમજી બેસવું ન જોઈએ. કેમ કે ભાવ ભાષા વિના જ્ઞાનમાં અન્યથાપણું થઈ જાય, એટલું તો એમને મજા આવ્યું છે. ભાવભાષણ માટે એ ઉપાધિ તત્વોને ચાલતા પરિણામનો પ્રયોગ કરીને પરીક્ષા અથવા ચકાસણી કરવી જોઈએ. અનુભવ પદ્ધતિથી કરવી જોઈએ. પછી એમાં દાખલો લીધો, સામાન્ય છે તો આ પદ્ધતિને પ્રયોગ પદ્ધતિ અથવા અનુભવ પદ્ધતિ કહેવાય છે. બે લગભગ સેમ જ છે. તમે પીરિયડ લીધો છે, મહિના લીધા છે? બીજી ડાયરી છે, ડાયરી નંબર 2 છે.384 છે. જુલાઈ 89 છે. 2 મહિના પછી પાછો એનો વિચાર આવ્યો છે. 334 બાજુમાં 366 કરેલું છે, બાજુમાં 366 કરેલું છે, રેફરન્સ આપેલો છે. અને 366માં 334નો રેફરન્સ આપેલો છે. બાજુમાં ધ્યાન તો ગયું છે. ભાવ ભાસવામાં સ્વભાવ ભાવ ભાસે, અનંત સામર્થ્ય જ્ઞાન નું છે અને અનંત સામર્થ સુખ નું છે, એટલે સ્વભાવમાં અનંત સુખ ભર્યું છે અને અનંત જ્ઞાન ભર્યું છે, એનો આધાર આવી જાય. આધાર બુદ્ધિ ટ્રાન્સફર થઈ જાય સીધી રીતે, પરિણામ જોરથી ઉછાળો આવે પુરુષાર્થનો. સ્વરૂપમાં ભાવ ભાસે એટલે મહિમા સમાય નહીં પર્યાયમાં.
जय हो सनातन दिगंबर जय धर्म।